તારીખ 5/2/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 168 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 658
મહિમાવંતી વા પ્રભુનો મહિમા એવા વિના તુચ્છતાના પામરતાના સંસ્કાર છૂટશે નહીં. વા છતાં આત્માનો મહિમા આવતો નથી અને તેથી પામરતાના સંસ્કાર છૂટશે નહીં તો શું કરવું? અહીંયા જરા મૂંઝવણ થાય. અસ્તિ નાસ્તિથી વાત લીધી છે, એમાં પણ પ્રયોજન છે કે તુચ્છતાના પામરતાના સંસ્કાર છૂટ્યા વિના મહિમાવંત પ્રભુની મોટાઈ લાગશે. તો કહે છે કે તને ભગવાન આત્માનો મહિમા નથી આવતો, એ મહિમા આવે એવી તારી ભાવના છે તો એનો પણ ઉપાય છે. એનો ઉપાય નથી એવું નથી, એનો ઉપાય એ છે, એ બીજા પદમાં છે કે તુચ્છતાના અને પામરતાના સંસ્કાર છૂટ્યા વિના મહિમાવંત પ્રભુની મોટાઈ લાગશે નહીં. એટલે તું જ્યાં ઊભો છો, જ્યાં તારા પરિણામ દીનપણે પરિણમે છે, લાચારીપણે પરિણમે છે, એને છોડવા માટે તારા વર્તમાન અનુભવને તું જો, એને તપાસ, એને જો, અને જ્ઞાનમાં એને ટાળવાના પ્રયોજનથી અવલોકતા, જોતા, તપાસતા એ પરિણામનો રસ મંદ થયા વિના રહેતો નથી. પરિણામ વિષયક સિદ્ધાંતમાં, તેમાં પણ ખાસ કરીને વિકારી વિભાવરૂપ પરિણામ સંબંધ પરિણામના વિષયમાં એવો સિદ્ધાંત છે કે જેને વિભાવથી દૂર થવું હોય, જેને વિભાવ મટાડવો હોય, જેને વિકાર ટાળવો હોય, તે જો એ પરિણામ થવાના કાળમાં જાગ્રત રહે કે અરે આ પરિણામ હું ઈચ્છતો નથી અને થાય છે તો થાય છે, એ કાંઈ મફત થતા નથી. આ જીવ તે વિષયોને મહત્તા આપે છે, સુખનું કારણ જાણે છે, સુખ બુદ્ધિ પડી છે તેથી થઈ આવે છે. ન ઈચ્છવા છતાં થઈ આવે તેનું કારણ શું? કે સુખ બુદ્ધિ પડી છે તે તેનું કારણ છે. વિચાર વળીએ કરીને જાગૃતિમાં આવીને એ પરિણામનું અવલોકન કરે તો જ્ઞાનની અવલોકવાની એ શક્તિ તેના વિભાવ રસને મંદ કરે છે. અને કોઈ પણ વિભાવનો રસમંદ થાય ત્યારે એ ટળવામાં સહેલો થાય છે. તીવ્ર રસમાં કોઈ વિભાવ ટળી શકે નહીં. વિભાવ રસ છે એ પર સંબંધિત રસ છે અને પર રસ મોળો પડે છે ત્યારે જ એનું જ્ઞાન દર્પણ થોડું ચોખ્ખું થાય છે કે જેમાં એને જ્ઞાનનો જ્ઞાન રસ ઉત્પન્ન થવાનો અવકાશ થાય છે અથવા જ્ઞાનમાં પોતાનું જ જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વભાવ જ પ્રતિભાસવાનો અવકાશ થાય છે. એટલે જે બીજું પદ છે એ એના ઉપર છે કે તુચ્છતાના અને પામરતાના સંસ્કાર છૂટ્યા વિના મહિમાવંત પ્રભુની મોટાઈ લાગશે નહીં. જીવ પામરતાના પરિણમનમાં ઊભો છે એ દીનપણે પરપદાર્થમાં અને પરભાવમાં સુખની વાંછા કરે છે, સુખની અભિલાષા કરે છે. ત્યાં એ જો જાગ્રત થાય કે આ ભૂલ થાય છે, હું સમજો છું, હવે તપાસું કે મારી ભૂલ આ કેમ થઈ, જો મને એવું સમજાયું છે તો એ સમજણને હું મારા અનુભવ સાથે મીંડવું મેળવું અને એ સમજણને હું ભૂલ ભાંગવા માટે લાગુ કરું, તો એનો પરિણામ થઈ ગયા તે તો થઈ ગયા, થયા તે ન થયા ન થાય, પણ એનો રસ મંદ પીડ્યા વિના રહે. જો એનો રસ આ પ્રકારે મંદ પડે એટલે કે એની તુચ્છતા અને પામરતા અને દીનતા સંબંધિત રસ ગળે તો એને શુદ્ધાત્માનો રસ આવવાની સંભાવના છે. કઈ રીતે સંભાવના છે? હવે અહીંથી ઉપડવું જોઈએ કે તો એને જ્ઞાનમાં જીવનું જ્ઞાનનું આત્માનું સ્વરૂપ છે, જ્ઞાનનું સ્વરૂપ એટલે આત્માનું જીવનું સ્વરૂપ છે એવું એને પ્રતિભાસે, એટલે કે ઓળખાણ ઉપર એવો દેખાવ થઈ ગયો હોય કે જાણે લોઢાનો કટકો છે, કાળું કાળું લાગી ગયું હોય બધું, અને એ બહાર નીકળે ત્યારે એને લોઢા તરીકે સાચવા વિના એમને એમ ગમે ત્યાં પીડ્યો રહે, એમાં ક્યાંક અથડાઈ જાય, ભટકાઈ જાય, ભટકાઈ જાય ને અંદરથી ચમક ક્યાંક ટોચો લાગતા ચમક દેખાય અને ચમકે, ટોચો લાગતા ચમક દેખાય ને ચમકે કે આ પીળું પીળું ચમકદાર લોઢામાંથી ક્યાંથી દેખાય છે. વેમ પડે બુદ્ધિ પ્રક્રિયા દુઃખ સહિત પણ છે અને પરદ્રવ્ય તો સુખ દુઃખથી રહી જ છે, સુખથી પણ રહી જ છે ને દુઃખથી પણ રહી જ છે, તો જળ છે. ત્યારે એની કિંમત એને જરા પણ આવતી નથી, એ ભાવો અને એ દ્રવ્યો એને તુચ્છ લાગે છે. પોતાની કિંમત આગળ એની તુચ્છતા ભાસે ભાસે છે ત્યારે એને પરપદાર્થનું આકર્ષણ સમ્યક પ્રકારે પોતાના સ્વરૂપની મહિમાના કારણે સમ્યક પ્રકારે છૂટે છે. એ એક જ કાળમાં પછી બને છે. પહેલા વિચારમાં રસ ગળવાનો પ્રોસેસ જરૂર થાય છે, પણ જેવો શુદ્ધાત્મા એને ઓળખીને મહિમામાં આવે છે ત્યારે એના પરપદાર્થ પ્રત્યેના સંસ્કાર છૂટી જાય છે. સંસ્કાર શબ્દ લીધો છે. રસ ગળે છે ત્યાં સુધી હજી સંસ્કાર નથી જતા, પણ રસ ગળતા જ્યાં શુદ્ધાત્મા જ્ઞાનમાં આવે છે, આખે આખો પરમાત્મા પોતે છે એમ જ્યારે એને સમજાય છે, ભાસમાન થાય છે, ત્યારે એને આ જગતમાં પોતાનું પદ સર્વોત્કૃષ્ટ ભાસે છે. ત્યાં સુધી કે ક્યાંય પણ એને દીનપણું કરવું પોસાતું નથી. દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેના ભક્તિના પરિણામની દીનપણાની વૃત્તિ પણ એનો એનો નિષેધ આવે છે. ઠીક, જગતના પદાર્થો અને વિષયો પ્રત્યે તો સુખની ને દીનતાની વૃત્તિ ગઈ છે, સાથે સાથે ગુણમાં મહાન છે એવા જે દેવ ગુરુ એના પ્રત્યે પણ દીનપણાની વૃત્તિ એને પોસાતી નથી. સુગાનીજી તો બહુ જોરથી વાત કરતા, भगवान को वंदन करना, गुरु को वंदन करना, ये दीन परिणाम है। दीन भयो प्रभु पद जपे, मुक्ति कहाँ से होय, एम कहता है। भले तुम भगवान 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 करो छो बीजा भगवान ने, अने एनु नाम स्मरण करे छो, पण दीन थईने करिश्मा, एम कहे छे। तारा परमात्म पदनी उत्कृष्टतानी स्थापना ज्ञानमां थाय तो ए वृत्तिनो निषेध आव्या विना रहेशे नहीं, अने ए वृत्तिनो नाश थईने तने મુક્ત દશા પ્રગટ થશે, એમ કેમ છે?
દેવને ગુરુ પણ એમ જ કહે છે,
એ પણ એમ કહે છે કે અમારું નામ સ્મરણ કરવાનું તારે કોઈ આવશ્યકતા નથી, તું પોતે સિદ્ધ છો, સિદ્ધ પદ છો, બસ એમાં તું સ્થિર થા, એમાં બધું આવી ગયું। જ્ઞાન સ્વભાવ મણી આદમ, आत्मा ने ज्ञान स्वभावपणे अधिक स्थापता तीर्थंकर स्तुति थाय छे। ये तो जवाब आप्यो छे, भगवान की खरी स्तुति निश्चय स्तुति आ छे कि एमने जे आज्ञा करी ए आज्ञा अनुसार परिणमन थवुं, एमनी आज्ञानु मानवापणुं छे, एमनी आज्ञानु अंगीकार करवापणुं छे, अने एमां ज एमनुं बहुमान सचवाय छे। એમની આજ્ઞા માનતા એમનું બહુમાન સચવાય છે, આજ્ઞા વિરુદ્ધ જતા એમનું બહુમાન રહેતું નથી, એમ છે। એ મહિમાનો વિષય ઓળખાણ સાથે સંબંધ ધરાવે છે, અને ત્યારે એને પામરતાના સંસ્કાર છૂટી જાય છે। પહેલેથી સંસ્કાર માં છે આનંદ રસ, આનંદ રસકંદ પ્રભુ નો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધ સંસ્કાર છો, અશુદ્ધતા નહીં અશુદ્ધતાના સંસ્કાર શબ્દ લઈએ છે। અશુદ્ધ ભાવ છૂટતા નથી એમ લીધું ને, એ અશુદ્ધ ભાવમાં શું કેવું છે, અશુદ્ધ સંસ્કાર છૂટવા જોઈએ। અશુદ્ધતા તો રહે છે 12મા ગુણ સ્થાન સુધી, પણ અહીંયા જ્યાં નિર્વિકલ્પ આનંદ રસનો સ્વાદ આવ્યો, મૂળમાં અશુદ્ધતાના સંસ્કાર છૂટી જાય છે, પછી ઉપરની અશુદ્ધતા રહી જાય છે। પછી અહીંયા એમ કીધું, એકતાના સંસ્કાર છૂટ્યા વિના, રાગની એકતાના સંસ્કાર છૂટ્યા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતો નથી, ત્યાં પણ સંસ્કાર શબ્દ વાપર્યો છે। અહીંયા પણ તુચ્છતાના અને પામરતાના સંસ્કાર છૂટ્યા વિના મહિમાવંત પ્રભુની મોટાઈ આવતી, ત્રણેય જગ્યાએ સંસ્કાર ઉપર વજન લીધું છે। એના મૂળમાં રહેલી જે વાત છે એક છૂટવી જોઈએ, મૂળ ફરી જાય, સમ્યક દર્શનનો મહિમા એટલા ઘટે છે। દંશણ મૂલો ધમ્મો, આખા સિદ્ધ પદ નો આવિર્ભાવ થવો, સિદ્ધ પદ નું પ્રગટ થવું, એનું મૂળિયું કોઈ હોય તો તે સમ્યક દર્શન થાય। જે કોઈ આત્માઓ પરમાત્મ દશાને પામ્યા, મુક્તિને પામ્યા, એવું જે સાક્ષાત મહાન સિદ્ધ પદ ત્રણેય લોકમાં સર્વોત્કૃષ્ટ ત્રિલોકીનાથ પદ જેને કહે છે એનું મૂળ સમ્યક દર્શન છે, અને બહુ મજબૂત મૂળ છે। એ અનંત અનંત કાળથી પરિભ્રમણ કરતા જીવના જેટલા કોઈ વિરુદ્ધ સંસ્કાર છે એને મૂળમાંથી એ ખલાસ કરે છે। નહીતર આ એક પ્રશ્ન થાય એવું છે, કે અરે આ જીવને ભૂતકાળની હયાતી જોઈએ તો એનો બહુ મોટો કાળ તો નિગોદમાં ગયો છે. કોઈ પણ જીવના અસ્તિત્વના ભૂતકાળને તપાસીએ તો એનો બહુ મોટો કાળ તો નિગોદમાં ગયો છે. ત્રસની સ્થિતિ તો બહુ અલ્પ છે. અનંત કાળની અપેક્ષાએ ત્રસ પર્યાયની સ્થિતિ તો બહુ અલ્પ છે અને મનુષ્યની સ્થિતિ તો ઘણી અલ્પ છે. કેમ કે એ પણ ભાગ્યે જ મનુષ્ય થાય છે ત્યારે એની અવસ્થામાં જે મલિનતા અને અશુદ્ધતાના જે સંસ્કાર છે એ તો એને પ્રચુર કલંકના સંસ્કાર અનંત અનંત કાળ સુધી પોષ્યા છે, એને થયા જ કર્યા છે. આવી જે દ્રઢ થયેલી ગાઢ થયેલી અશુદ્ધતા એ કેમ ટળે કે એક સમ્યક દર્શનથી ટળે. દંશન મૂલો ધર્મો, મૂળ જે ધર્મનું મૂળ જે આખા પરમાત્મ પદ અને સિદ્ધ પદનું મૂળ એ સમ્યક દર્શન છે. એ મૂળના સ્થાને એ ભાવ હોવાથી સમ્યક દર્શનનો પરિણામ ભાવ મૂળના સ્થાને હોવાથી એની વિશેષ મહત્તા છે કે ત્યાંથી ધર્મનો વૃક્ષ પાંગરે છે. શ્રીમદજીએ વાત લીધી છે કે જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, દેવોને નારકીઓને અવધિ જ્ઞાન હોય છે પણ એ કુ અવધિ જ્ઞાન હોય છે. જ્યાં સુધી મિથ્યા દર્શન સહિત અવધિ જ્ઞાન હોય છે, મતિસૂત ઉપરાંતનો આ ઉઘાડ છે અવધિ જ્ઞાનનો. પણ મિથ્યા દર્શન સહિત મતિશ્રુત અને અવધિનો વિશેષ ઉઘાડ હોય તો પણ તે જ્ઞાન રાગ દ્વેષનું નિમિત્ત થઈ અને ભવ હેતુ થાય છે. સમ્યક દર્શન થતા એક જ સમયમાં તે જ્ઞાન જાત્યાંતર થઈને ભવ નિવૃત્તિ રૂપ થાય છે. એક સમયમાં જેણે જ્ઞાનને એનો એ જ ઉઘાડ છે. હું મિથ્યા દ્રષ્ટિ જીવને મતિ જ્ઞાનનો ઘણો ઉઘાડ હોય, શ્રુત જ્ઞાનનો ઘણો ઉઘાડ હોય ને અવધિ જ્ઞાનનો ઘણો ઉઘાડ હોય, એ મિથ્યા દર્શન સહિતપણામાં એને ઘણા અનેક ભવોના બંધનનું કારણ થાય. જો તે જ જીવને ચાલુ ને ચાલુ તે સ્થિતિમાં સમ્યક દર્શન થાય તો એક સમયમાં જ્ઞાનની જાતિ પલટો મારે છે. તેનો તે ઉઘાડ, તેવો ને તેવો ઉઘાડ જે ભવબંધના કારણ થતું હતું તે જ ભવ નિવૃત્તિના કારણ રૂપ થઈ જાય છે. સમ્યક દર્શનના કારણે એક સમયમાં જેણે જ્ઞાનને જાત્યાંતર કર્યું. શ્રીમદજી તો એમ કહે છે કે એ સમ્યક દર્શનને હું નમસ્કાર કરું છું. એવા કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર હો, એવા શબ્દ વાપર્યા છે. જો કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર હો તો એના ધણી એવા આત્માને પણ નમસ્કાર હો. સમ્યક દ્રષ્ટિ આત્માને પણ નમસ્કાર હો એમ છે. જો સમ્યક દ્રષ્ટિને નમસ્કાર છે એનો અર્થ કે સમ્યક દર્શનને નમસ્કાર છે. જો સમ્યક દ્રષ્ટિના આત્માના નમસ્કારનો નિષેધ થાય તો એમાં સમ્યક દર્શનનો નિષેધ છે. એ આત્માનો નિષેધ નથી પણ એમાં સમ્યક દર્શનનો નિષેધ છે. બહુ મોટી વાત છે. તેથી અશુદ્ધતા જાય અને શુદ્ધતા થાય તે એક જ કાળ છે. એ સારાંશ છે. તાત્પર્ય એ છે કે અશુદ્ધતા જવાનું અને શુદ્ધતા થવાનો સમય એક છે. અંધકાર જવાનો અને પ્રકાશ થવાનો સમય એક છે. પાછળથી થાય છે એમ છે. એકસો ને 67 કરોડ 67 બોલ પૂરો થયો, 168 પોતે અંતરમાં નથી જઈ શકતો તેનું કોઈ કારણ તો હોવું જોઈએ ને. સમયસારના 238 કળશ ઉપરના પ્રવચનમાંથી આ બોલ છે, 168 નંબર. કહે છે કે સત્શાસ્ત્રો દ્વારા અનેકવિધ પ્રકારે વ્યવસ્થિતપણે પદ્ધતિસર જ્ઞાનાભ્યાસ કોઈ જીવ કરે છે અને વસ્તુના સ્વરૂપને સમજે છે, સાથે સાથે બહારમાં પણ કશાયની મંદતા આદિ યોગ્ય વ્યવહારમાં પણ પ્રવર્તે છે. સત્શાસ્ત્રથી સમજે, સદગુરુથી સમજે, અનુભવી જ્ઞાનીથી સમજે, બહારથી વ્યવસાયાદિથી નિવૃત્તિ લઈને સત્સમજવા માટે આ તો સોનગઢમાં વાતો ચાલી છે, એટલે એ પ્રકાર ભેજો છે ને. ખબર છે કે કેટલાક માણસો બહારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિ લઈને સમજવા માટે અહીંયા રહે છે, નિવાસ કરે છે. અહીંની પ્રવૃત્તિમાં સવારથી ઉઠીને પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય વ્યાખ્યાન આદિ જે પ્રવૃત્તિ છે એમાં કોઈ પાપ પ્રવૃત્તિ નથી. સવારથી સાંજ સુધીની શુભ યોગની પ્રવૃત્તિ હોવા છતાં અને આ બધું વ્યવસ્થિત રીતે સમજાયા છતાં, સમજીને વિદવત્તા આવી જાય ત્યાં સુધી સમજે, સમજતા સમજતા વિદવત્તા ઊભી થાય ત્યાં સુધી સમજે, જે સમજે એ બીજાને સમજાવી શકે એવી પરિસ્થિતિમાં પણ સમજણ પરિણમે, પણ પોતે અંદરમાં નથી જઈ શકતો. શું વાત છે, પોતે અંદરમાં નથી જઈ શકતો એટલે અંતર્મુખ થઈને અનુભવ નથી કરી શકતો, તેનું કોઈ કારણ તો હોવું જોઈએ ને એમ કહે છે. આ કેટલા કેટલો વિષય ગુરુદેવે ચર્ચ્યો છે, પ્રવચન આપતા આપતા ઘણી વાતો ખુલી છે કે પોતે અંતરમાં નથી જઈ શકતો તેનું કોઈ કારણ તો હોવું જોઈએ ને. કારણ ન હોય અને કાર્ય બને એમ તો બનતું નથી. સમજાય છે એમ કહે કે ગુરુદેવ જેટલું કહે છે તે બધું સમજાય છે, નથી સમજાતું એવું કાંઈ લાગતું નથી. સામાન્ય રીતે આ અનુભવ છે, જે લોકોએ બરાબર બુદ્ધિને એપ્લાય કરી છે કે આ સમજવું છે, સમજવા અહીંયા આવ્યા છીએ, અને એ સમજવાની બુદ્ધિથી આવે છે ત્યારે એને સમજાય છે, નથી સમજાતું એમ નથી. હવે કહે છે કે સમજાય છે છતાં આ આ ચર્ચા આ આ ઠેકાણેથી કરવી છે, કે સમજાય છે છતાં પોતે અંતરમાં નથી જઈ શકતો તેનું કોઈ કારણ તો હોવું જોઈએ ને. એમાં શું છે કે થિયરી સમજાય છે, જે કોઈ વ્યાખ્યાન દ્વારા વ્યાખ્યા થાય છે તે સમજાય છે, અને વ્યાખ્યાના સમૂહરૂપ જે વચનો છે તેને વ્યાખ્યાન કહેવામાં આવે છે, તેથી તો એનું નામ વ્યાખ્યાન એમ થયું. એ વ્યાખ્યા એટલે થિયરી સમજાય છે, પણ પ્રયોગ કેમ કરવો એ પ્રયોગમાં સમજાતું નથી, એટલે અહીંયા સમજણનો પણ એક ભ્રમ થાય છે. શું થાય છે, સમજણનો પણ એક ભ્રમ થાય છે કે સમજાય છે બધું પણ અનુભવ થતો નથી, એટલે એ સમસ્યા ઊભી રહે છે, એ પ્રશ્ન ઊભો રહે છે કે આ સમજાય છે ને અનુભવ કાં થતો નથી. પછી પોતે ને પોતે સમાધાન કરે છે, કે પુરુષાર્થ પડતો નથી એટલે અનુભવ થતો નથી. પણ પુરુષાર્થ કેમ ઉપડતો નથી એ પણ સમજાવવું જોઈએ ને, ત્યારે બધું સમજાયું એમ કહેવાય. અથવા તો સમજાય છે છતાં અનુભવ કેમ નથી થતો એ પ્રશ્ન પણ ન રહે ત્યારે બધું સમજાયું કહેવાય. પ્રશ્ન રહે ત્યાં સુધી બધું સમજાયું એમ તો વાત રહેતી નથી. એટલે એ વિષયને પણ ગુરુદેવશ્રીએ ચર્ચ્યો છે. આવી વાત અનેક વાર નીકળે છે, ધ્યાન જાય તો ખ્યાલ આવે, નીકળ ઉપર ઉપરથી ચાલી જાય છે. કહે છે કે એનું પણ કોઈ કારણ તો હોવું જોઈએ ને. શું કારણ છે? કે અનંત ગુણનો અપાર મહિમાવંત પ્રભુ છે, તેમાં ન જવાનું કોઈ કારણ તો હશે ને. શું કહે છે? કે અનંત ગુણ છે જેમાં ભર્યા, અનંત ગુણ ભરેલા છે, અનંત ગુણથી જે સભર છે, અનંત ગુણ સમૃદ્ધ છે આત્મ સ્વરૂપ, એ અપાર મહિમાવંત છે, મહિમાધારી છે, અપાર મહિમાને જે ધારણ કરે છે, થોડો જાજો એમ નહીં, જેનો કોઈ પાર નથી, સીમા નથી, એવો મહિમાધારી પદાર્થ છે, આખે આખું અખંડ સિદ્ધ પદ અંદરમાં દેહ દેવળમાં બિરાજે છે, એવું મહાસિદ્ધ પદ છે, તેમાં ન જવાનું કોઈ કારણ તો હશે ને. એમ કે તેમાં કેમ જતો નથી? એનું પણ કોઈ કારણ હોય છે, માટે જતો નથી. એમ કે દ્રવગુણ પર્યાયથી આત્મ સ્વરૂપને દ્રવ્યાનુયોગના મૂળ વસ્તુ સ્વરૂપના પ્રકરણથી સમજવામાં આવે તો આત્મદ્રવ્યમાં અનંત મહાન ગુણો છે, અનંત દિવ્ય ગુણો છે, અને એવા અનંત દિવ્ય ગુણોના ધારક પદાર્થ મહાસત્તાધારી ચૈતન્ય પદાર્થ કેવું છે? કે સાક્ષાત સિદ્ધપદ જેવું છે, તેવું અંતરમાં આત્મપદ છે. હવે એવું પદ હોવા છતાં, એનો અનુભવ પોતે હોવા છતાં પોતાને કા ન થાય? આ સવાલ છે. એવું સ્વરૂપ પોતાનું છે, નિજ પદ છે, છતાં એનો અનુભવ પોતાને કા ન થાય? આ પ્રશ્ન છે. એનું પણ કોઈ કારણ તો હોવું જોઈએ ને. કે જેનો એને અનુભવ કરવો ઘટે છે, એનો અનુભવ નહીં કરતા એ અન્ય દ્રવ્ય અને અન્ય ભાવનો અનુભવ કરવામાં રોકાય છે, ત્યારે એને અનુભવ થતો નથી. પ્રતિ સમય નહીતર આમ પણ તર્ક થાય કે અમારી ઈચ્છા તો ઘણી છે, અરે અમારી ભાવના પણ ઘણી છે કે અમે સમ્યક દર્શનપૂર્વક અમારા શુદ્ધ આત્મપદનો અનુભવ કરીએ, અને એ ભાવનાથી બાહ્ય નિવૃત્તિ લઈને શાસ્ત્ર સ્વાધ્યાય આદિની પ્રવૃત્તિ, સમજવાની પ્રવૃત્તિ, સંસદ સમાગમમાં રહેવાની પ્રવૃત્તિ કરીએ છીએ, પણ અનુભવ થતો નથી ને, શું કરવું? કે રાગાદિ પરિણામ ક્ષણે ક્ષણે જે તે કાળે ઉત્પન્ન થાય છે, તેવો તેટલો હું એવો એને અનુભવ થયા કરે છે. વિશેષ તીવ્ર પરભાવમાં એકાગ્રતા થાય તો તે પરભાવના વિષયભૂત કોઈ પાંચ ઇન્દ્રિયના વિષયો છે તેનો મને અનુભવ થાય છે, એમ પણ એ અનુભવે છે. મને ઠંડીનો અનુભવ થાય છે, સ્પર્શેન્દ્રિયનો વિષય છે. ગરમીનો અનુભવ થાય છે, ખારું ખાટું તીખું ગળ્યું એવા સ્વાદનો અનુભવ થાય છે, સુગંધ દુર્ગંધનો અનુભવ થાય છે, એમ એને પર પદાર્થનો પણ અનુભવ થાય છે. એ તીવ્ર પરમાં એકત્વ બુદ્ધિ થતાં રાગ અને રાગના વિષયને પણ એ સ્વપણે અનુભવે છે. રાગને તો અનુભવે છે, પણ રાગના વિષયને પણ એ સ્વપણે અનુભવે છે. અને જ્યાં સુધી એવો વિપરીત અનુભવનો પ્રકાર મટે નહીં ત્યાં સુધી એને શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ થાય નહીં. આ પરિસ્થિતિ છે, આ એનું કારણ છે કે અનંત ગુણનો અપાર મહિમાવંત પ્રભુ છે તેમાં ન જવાનું કોઈ કારણ તો હશે ને. અને એક વાત શું છે કે જ્યારે દીનતાના વિભાવના પરિણામમાં પણ રહ્યા રહ્યા પણ એક જાગૃતિનો પ્રકાર આવે સમજણથી, એમ સમજો છે કે આ વિભાવ વિકાર દુઃખમય છે, વર્તમાન દુઃખમય છે, ભવિષ્યમાં પણ એ દુઃખનું જ નિમિત્ત થાય એવા કર્મને બંધન પામવાનું એ નિમિત્ત છે, વર્તમાન ભાવ પણ નવા કર્મ બાંધવાનું નિમિત્ત છે, તેથી ભવિષ્યમાં પણ દુઃખનું જ નિમિત્ત છે, એટલે કે આ આત્માને નુકસાનનું કારણ છે, ત્યારે સમજણ એક એવી સ્થિતિ છે કે નુકસાનથી બચવા માટે જીવને પ્રેરણા કરે છે, પ્રેરે છે. જો સમજણના કાળમાં ગંભીરતાથી સમજણ કરવી હોય, નુકસાન લાભની ગંભીરતા સમજાઈ હોય, તો એને વર્તમાન ચાલતા વિભાવ પરિણામમાં જાગૃતિ આવ્યા વિના રહે નહીં. આ જાગૃતિ છે એ જ મુમુક્ષુતાનું લક્ષણ છે. મુમુક્ષુ મંડળમાં લવાજમ ભરે તે મુમુક્ષુતાનું લક્ષણ તો નથી, પણ પૂજા ભક્તિને સ્વાધ્યાય કરે તે પણ મુમુક્ષુતાનું લક્ષણ નથી. ખરેખર તો અંદરમાં જે વિભાવ પરિણામ ચાલે છે એમાં એને જાગૃતિ આવે કે આ નુકસાનનું કારણ છે, ત્યારે એને મુમુક્ષુતા જાગી છે એમ કહેવામાં આવે. એનું ભાવ લક્ષણ છે, બાકી બધા બહારના દ્રવ્ય લક્ષણ છે. દ્રવ્યને ભાવે ગણાય ને, દ્રવ્ય આમ ને ભાવે આમ, ત્યારે એને વિભાવરસ મંદ પડે. જો વિભાવરસ મંદ પડે તો એની સમજણ છે વધારે કામ કરતી થાય, અને એ સમજણમાં એને પોતાનું જે જ્ઞાન સ્વરૂપ આત્મ સ્વરૂપ છે એ સમજાય. સમજાય એટલે પ્રતિભાસે, પ્રતિભાસે એટલે ઓળખાણ થાય, અને ઓળખાણ થાય તો અનંત ગુણ ભંડાર છે એનો મહિમા આવ્યા વિના રહે. એક શ્રીમદજી લખે છે કે જ્યારે કોઈ પણ મુમુક્ષુ જીવની પરિણતિ એવી દશાને આવે પામે કે જે કાંઈ માયિક સુખ છે, માયિક સુખ એટલે આજે જગતમાં કહેવાતું સુખ છે, એવા પ્રસંગો પ્રાપ્ત થવા છતાં તે તે પ્રસંગોમાં થતા જે પરિણામ અનુકૂળતામાં, તે પરિણામમાં તેને તેને મૂંઝવણ થાય. જ્યારે જગતના કહેવાતા સુખમાં સુખ થવાને બદલે મૂંઝવણ થાય, ત્યારે તે જીવની મતિ ગુણથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે. બહુ સુંદર વિષય છે. અવગુણના કાળમાં જે સુખ થાય એમાં સુખ થવાને બદલે મૂંઝવણ થાય, શું છે, બહુ સારો વિષય ખોલ્યો છે એમને. કે કોઈ પણ માણસ, કોઈ પણ જીવ જ્યારે મૂંઝાય છે ત્યારે રસ્તો કાઢે છે. જ્યાં સુધી મૂંઝાય નહીં ત્યાં સુધી રસ્તો કાઢે નહીં. રસ્તો કાઢવાનો આ એક છેલ્લો તબક્કો છે. સામાન્ય રસ્તો કાઢવાનો વિચાર આવે ત્યારે સામાન્ય વિચાર કરે ને, રસ્તો ન મળે તો પણ એનું ગાડું ચાલે. સામાન્ય જિજ્ઞાસા છે ત્યાં સુધી એમને સામાન્ય પ્રશ્નો પૂછે ને સાંભળી લે ને ઠીક છે ને સારું છે ને એમને, પણ મૂંઝવણ થાય અંદરમાં, જેમ કોઈ નાક દબાવે નાક દાબે ત્યારે એને એવી મૂંઝવણ થાય કે કાં મોઢું ખોલવું પડે ને એમાં મોઢું સીવી લીધું હોય તો શું દશા થાય, કે ગમે તેમ કરીને શ્વાસો શ્વાસ લીધા વિના પ્રાણ છૂટી જશે એમ ચાલશે નહીં, એમ મૂંઝવણ થાય છે જીવને ત્યારે એને એ સુખ સુખરૂપે અનુભવાતું નથી, પણ એની વૃત્તિ છે, એ જીવની વૃત્તિ ગુણથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે. અને જ્યારે એને એ વિભાવના કાળમાં વિભાવ રસ ફીકવો પડે છે ત્યારે એને સ્વભાવ રસ છે એ ઉત્પન્ન થવાનો અવકાશ થાય છે, ત્યારે અનંત ગુણ ભંડાર જે આત્મા છે એ અનંત ગુણનો મહિમા એને ત્યારે આવે છે, ત્યારે એને ઓળખાય છે, ઓળખાય છે એટલે એનો મહિમા આવે છે, એનો મહિમા આવે છે એટલે અન્ય ભાવને અન્ય દ્રવ્યનો મહિમા જાય છે, તુચ્છતા પામે છે, અને ત્યારે એને શુદ્ધાત્માનો અનુભવ થવાનો સમ્યક દર્શનનો પ્રસંગ એને ઉત્પન્ન થાય છે, ત્યાં સુધી એ અવસર આવતો નથી. તો કહે છે કે એ કારણ શું કે પરનું અભિમાન, પરનું અભિમાન એમાં આત્માનો મહિમા ક્યાં રહ્યો, જેને પરનું અભિમાન છે એને સ્વાભિમાન છે નહીં, સ્વઅભિમાન નથી, માણસ કહે ને સ્વાભિમાન તો ઓછામાં ઓછો, પણ તું પરભાવ અને પરપદાર્થમાં દીનહીન થઈને પરિણમે છો એમાં તને તારા સ્વનો મહિમા રહેતો નથી, તું પામરપણે પોતાને અનુભવે છો ત્યાં, પરના અભિમાનમાં પામરપણે પરિણમે છો. આ જગતમાં જે કાંઈ મોટાઈના પ્રસંગો છે અવસરો છે એમાં જીવ રોકાય છે, પૈસાવાળાને પૈસાનો મોટાઈ લાગે છે, મકાનવાળાને મકાનની મોટાઈ લાગે છે, અનેક પ્રકારની અનુકૂળતાના સાધનો હોય તો એની મોટાઈ લાગે છે, ભલે બીજું કાંઈ ન હોય ને જગત માન આપે તો બીજા મને માન આપે છે એવી મોટાઈમાં એ રાખે છે. આવું જે પરનું અભિમાન છે એમાં પોતે દીન થઈને ફરે છે, શું કરે છે પોતે દીન થઈને ફરે છે, એમાં જ્યાં સુધી પોતે દીનતાને પામે છે ત્યાં સુધી એને અનંત ગુણ ભંડારે એવો જે પોતાનો આત્મા સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપ પરમાત્મ પદ પરમેશ્વર પદ એનો એને મહિમા ખરેખર છે નહીં, એ મહિમા નથી ત્યાં સુધી એના દર્શન થવાનો પ્રશ્ન પણ રહેતો નથી, એટલે કે એની એને ઓળખાણ જ નથી, નિજ સ્વરૂપની ઓળખાણ નથી ત્યાં સુધી એનો અનુભવ થવાનો કોઈ અવસર હોઈ શકે. કા પરનું અભિમાન, શ્રીમદજી તો આ વિષય ઉપર બહુ લખે છે કે જગતમાં જેનાથી મોટાઈ ગણાય છે એ મોટાઈ સંબંધીના અભિમાનના પરિણામ પ્રત્યક્ષ ઝેરરૂપ નભાશે, એવું શબ્દ લખ્યો છે, પ્રત્યક્ષ ઝેરરૂપ નભાશે ત્યાં સુધી જીવને ત્યાંથી વૃત્તિ મળી પડતી નથી, અને ત્યાં સુધી એને પોતાના સ્વરૂપનો નિર્ણય થતો નથી, ભલે એને ઉઘાડ ગમે એટલો હોય પણ નિર્ણય પણ થાય નહીં, આ સ્થિતિ આવે છે. નિર્ણય થયા વિના કોઈ કાર્ય થાય જીવનું સ્વરૂપ છે એનો ચોક્કસ નિર્ણય થયા વિના એ સંબંધિત કોઈ હિતનું કાર્ય થાય એવું કદી બની શકે
નહીં.
એટલે એ પણ અટકવાનું કારણ છે. કાં રાગનું અભિમાન, કાં પરનું અભિમાન અને કાં રાગનું અભિમાન કે મારા પરિણામ બહુ સારા થાય છે, મને જે ભાવો આવે છે એમાં મારા પર મારા ભાવ બહુ સારા થાય છે, હોય છે બધા રાગ. પછી શાસ્ત્ર સ્વાધ્યાયનો રાગ હોય, પૂજાનો રાગ હોય, ભક્તિનો રાગ હોય, વ્રતાદિનો રાગ હોય, દાનનો રાગ હોય, દયાનો રાગ હોય, યાત્રાનો રાગ હોય, ગમે તે પ્રકારના જે રાગના પરિણામ છે એ સારા છે, મારા છે ને સારા છે એમાં એને એનું અભિમાન વર્તે છે. એ પરપદમાં સ્વપદ પણ એને સ્થાપવાનું ત્યાં બને છે, ત્યાં એ પોતાના સ્વપદને ચૂકી જાય છે, એ ઉલટું છે. એટલે ક્યાં પરનું અભિમાન કરે છે, ક્યાં રાગનું અભિમાન કરે છે, અથવા આવી જ જાય. એકતા થાય છે ત્યાં એમાં હું અભિમાન એટલે શું કે પોતાની સ્થાપના ત્યાં કરવી, પોતે જ્યાં છે ત્યાં રહેતો નથી, ત્યાં રહેતો નથી એટલે ત્યાં એનો અનુભવ કરતો નથી, અને જ્યાં પોતાનું સ્થાન નથી ત્યાં પોતાનું સ્થાન કલ્પનામાં સાચું માને છે, એનો અભિમાન છે. હું આવો, હું આવો બોલનારો, ઠીક. એને એ ભાષાની જે ઉદગળ વર્ગણા છે એમાં પોતાના સ્વરૂપને થાય તો ભાષાના રચકણ રૂપે આત્મા થઈ શકતો નહીં હોવા છતાં એને પોતાનું સ્વરૂપ એવું સ્થાપ્યું, તેથી એને મિથ્યા અભિમાન કહેવામાં આવે છે. શરીરે હું આવો સારો, તો એ શરીરરૂપ આત્મા નથી, એ રજકણો છે, છતાં એને એને સ્થાપ્યો. ત્યાંથી માંડીને પછી જેટલા સાધન છે, આબરૂ, કીર્તિ, પૈસા, દાગીના, મોટર ગાડી, મકાન, જેટલું ગણો, સગા સંબંધી, કુટુંબ પરિવારથી માંડીને એ બધા વાળો આવો હું, એ બધું એનું મિથ્યા અભિમાન છે. એ બધામાંથી અભિમાન છોડીને એને શુભરાગ આવે એવો હું, તો ત્યાં અભિમાન થયું. આ બધાનો ત્યાગ કરનારો હું, હું ત્યાગી, તો એ ત્યાગનું અભિમાન કર્યું. અરે હું અભિમાન કરનારો નહીં, હું તો નરમ 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 સ્વભાવ વાળો, નમ્રતા વાળો, તો નમ્રતાનું અભિમાન કર્યું. માન એવું છેતરામણું છે કે એને ખબર પડે નહીં કે મને ક્યાં માન થાય છે. મને મને આવો અવગુણ થાય સારું નહીં એમ કરીને નમ્રતામાં માન કેળવે, ત્યાં પણ એ માનમાં છેતરાય. એટલે શ્રીમદજીએ ગાયું છે આત્મસિદ્ધિમાં કે માનાદિક શત્રુ મહા નિજ છંદેન મરાય જાતા સદગુરુ ચરણમાં અલ્પ પ્રયાણ. પોતે એ માનને છોડવા જાય, ત્યાગી થઈને જંગલમાં જાય, તો ત્યાગીપણાનું માન થાય. અરે માન કરવા જેવું નથી એમ કરીને નમ્રતા સેવવા જાય, તો હું નરમ, હું નરમ, હું નમ્રતા વાળો, હું નમ્રતા વાળો એવું માન કરી લેશે, એ પરિણામમાં એને માન થાય. એ પોતાના સ્વચ્છંદે છોડવા અંગે છૂટતું નથી. જ્યાં ગુણવાન સત્પુરુષ મળે છે, ગુણવાન જ્ઞાની મળે છે, ત્યાં એને બહુમાન થાય છે. ત્યારે એને પોતાનામાં ગુણ પ્રગટ્યા નથી, આવા ગુણ મને પ્રગટ્યા નથી, એવું એને ભાસે છે. એટલે પોતાની અવસ્થાનું જે અભિમાન થતું હતું એ બહુ અલ્પ પ્રયાસે છૂટે છે. બહુ મોટો દુશ્મન છે વિભાવ, મોટો રીપુ છે. એમાં પણ વિભાવમાં માન મોટો રીપુ છે. એ એક સત્પુરુષના ચરણમાં એક ચૂટકી વગાડે એમ અલ્પ પ્રયાસથી જાય છે. તેથી સદગુરુનો સત્પુરુષનો આશ્રય વારંવાર બતાવવામાં આવ્યો છે કે આવો મોટો અવગુણ ટાળ્યો ટળે નહીં, એ અલ્પ પ્રયાસમાં ત્યાં ટળે છે. હીરાભાઈ અમે એક પ્રશ્ન પૂછ્યો હતો 3-4 દિવસ પહેલા ઉજબેનસિંહને, ત્યાં જે કાંઈ સમજવું છે એ તો ઠીક છે, સમજાય છે, પણ બરાબર સમજાવવા છતાં જ્ઞાન ચડતું નથી, જ્ઞાન પરિણમતું નથી, એનું કારણ શું? કે એને જે મહિમા આવવો જોઈએ એ 12માં જ્ઞાનીનો મહિમા આવતો નથી. એટલે એક તો ભક્તિના પરિણામની ખામી હોય છે, બીજું વૈરાગ્યની ખામી હોય છે. જ્ઞાન વૈરાગ્યને ભક્તિના પરિણામ સાથે જો કામ કરતું હોય તો એ જ્ઞાન જ્ઞાનરૂપ પરિણમે, નહીતર જ્ઞાન જ્ઞાનરૂપ પરિણમતું નથી. બહારમાં જે ભક્તિ અને મહિમા સત્પુરુષની છે એ અંદરમાં સતની સતનો મહિમા આવવાનું એ નિમિત્ત થાય છે. કેમ કે આત્મગુણ પ્રગટા છે એને એનો મહિમા આવે છે ને, તો એને નિશ્ચયથી આત્માનો મહિમા આવશે. શુભરાગમાં પણ એટલો ફરક ન ઊભો થાય તો અંદરમાં આત્માનો મહિમા આવે એવી એવી પરિસ્થિતિ જ ઉત્પન્ન થતી નથી. એ જ્ઞાની પાસેથી જ્ઞાન તો સાંભળે છે, જ્ઞાન કેમ ચડતું નથી આ પ્રશ્ન હતો. જ્ઞાન જ્ઞાની પાસેથી મળવા છતાં એ જ્ઞાન ચડતું કેમ નથી, કે એને જ્ઞાનીનો મહિમા જે હદે આવવો જોઈએ એ હદે આવતો નથી. તેથી એ જ્ઞાનનો જે આદર થવો જોઈએ એ જ્ઞાનીનો આદર નથી, ખરેખર જ્ઞાનનો આદર છે. ત્યાં એ જ્ઞાનનો આદર કરે તો જ્ઞાન અંગીકાર થાય ને. જ્ઞાનનું અંગીકાર પણ જે થવું છે એ જ્ઞાનના આદરપૂર્વક છે. જ્યાં જ્ઞાનનો આદર નથી એટલે આપોઆપ જ્ઞાનીનો આદર નથી એમ છે. એ પ્રકાર છે. એમને એક પ્રશ્ન એવો પૂછ્યો, શ્રીમદજી એક જગ્યાએ લખે છે આપણે જ્ઞાનામૃતમાં થાય કે જ્ઞાનીના સાનિધ્યમાં પ્રાયે જ્ઞાનની માગણી કરવી નહીં. શું પ્રશ્ન તો આ પૂછ્યો હતો એમણે કે જ્ઞાનીના સાનિધ્યમાં જ્ઞાનની માગણી ન કરવી, પણ જ્ઞાની પ્રત્યે મહિમા અને ભક્તિ સેવવી, જ્ઞાનની માગણી કરવાની જરૂર નથી. આવું કેમ લખે છે? કહે છે કે બહુ સરસ ખુલાસો કર્યો છે બેનશ્રી કે સામાન્ય રીતે જ્ઞાનીનો આદર એટલો આવ્યા વિના પ્રશ્નો પૂછે છે, એટલા માટે પૂછે છે કે એને જ્ઞાન મળે, જ્ઞાનની માગણી કરે છે ને, આમ સમજાવો અમને, આમ સમજાવો અમને, આમ સમજાવો. પણ એ સમજણ એને ચડશે નહીં. કેમ નથી ચડતી? કે એને એટલો આદર નથી. તેથી જો એ આદરને કેળવે, ઓળખીને એનો મહિમા આવે, એને ઓળખતા એનો મહિમા આવે, તો એમના મુખે તો એમનું હૃદય તો આત્મામય છે, એમનું પરિણમન તો આત્મામય છે, એટલે વાણીમાં તો આત્મા આવ્યા વિના રહેવાનો નથી. એટલે આપોઆપ એને વગર માગે, કેમ કે એ જ તૈયાર થઈને બેઠો છે. જે જીવ જ્ઞાનીના મહિમામાં બેઠો છે એ તૈયાર થઈને બેઠો છે કે આ તો એક તરવાનું ઊંચામાં ઊંચું નિમિત્ત છે, ક્યારે શું કહેશે એ લેવા એ તલપાપડ થયો છે મહિમામાં આવીને. એટલે ક્યાંય પણ વચન સરે છે, જ્ઞાનીના શ્રીમુખેથી વચન સરે છે એ પકડવા માટે એની યોગ્યતા થઈ જાય છે મહિમાને કારણે. અને બીજો માગે ને વચન નીકળે પણ આયા એ ચડે નહીં, એની અસર ચડે નહીં, કેમ કે એને તૈયારી કરી નથી. એટલે એની એ સ્થિતિ અનિવાર્યપણે ઉત્પન્ન થયા વિના, જ્ઞાનીની અપેક્ષા નથી, એની એ સ્થિતિ અનિવાર્યપણે ઉત્પન્ન થયા વિના એને જ્ઞાનીના જ્ઞાનમાંથી જે કાંઈ બહાર આવે છે એ ગ્રહણ કરવાનો એને અવસર જ હોતો નથી. એ પરિસ્થિતિ બરાબર સમજવી જોઈએ, નહીતર કોઈ રીતે ભલે ગમે એટલા વખત સાંભળ્યા કરે પણ એને એનો કોઈ અસર આવે. પોતકા પોતે ક્યાં અટકે છે તેની ખબર નથી. સમજાય છે બધું પણ અટકવાનું ક્યાં બને છે એની એને પોતાને જ ખબર નથી કે હવે હું ક્યાં અટકું છું, મને ક્યાં અધિક પણ સેવાય છે કે જે આત્મા સિવાય બીજે અધિકપણું રહેતા આત્મરસ ઉત્પન્ન થતો નથી, ચૈતન્ય રસ ઉત્પન્ન થતો નથી અને પરરસ એમનો એમ અનાદિનો જળવાયેલો ચાલુ ને ચાલુ રહે. આ પરિસ્થિતિ છે એની, એને પોતાને ખબર નથી ક્યાં પોતે ક્યાં અટકે છે તેની તેને ખબર નથી. એ વગેરે અનેક કારણો છે વિભિન્ન પ્રકારની યોગ્યતાવાળા જીવોને. આ ત્રણ તો મુખ્ય વાત લઈ લીધી કે પરમાં અટકે છે, રાગમાં અટકે છે અથવા તો ક્યાં અટકે છે એની એને ખબર જ નથી, એવી સ્થૂળતા આવી જાય છે. અટકવાનું સ્થાન તો સ્વને છોડીને ક્યાંય ને ક્યાંય પર અને રાગ છે, બીજું તો કાંઈ છે નહીં. એ વગેરે અનેક ભેદે જીવો અંતરમાં પ્રવેશ કરી શકતા નથી, તેથી અંતરમાં જઈ શકાતું નથી. જે અંતર્મુખ થવું છે, સ્વસન્મુખ થવું છે, એના માટે જે કાંઈ એને કરવું ઘટે એ નથી થતું, એનો અર્થ કે કાંઈક તો થાય છે. એ થાય છે એનું કારણ શું, કેમ થાય છે એને ટાળવા માટે ત્યાંથી એને ખસવાની જે તૈયારી છે એને પહેલા કરી લેવી જોઈશે. વેદ જ્ઞાનમાં એ જ તૈયારી થાય છે કે અંદરમાં ઉત્પન્ન થતો જે રાગ, મંદ રાગ, એ મંદ રાગ તે હું નહીં, એમ એ મંદરાગના મંદકષાયના રસમાં પણ જેને રોકાવું નથી અથવા તો એ સૂક્ષ્મ વિકલ્પમાં પણ જેને દુઃખ ને આકુળતા લાગે છે, કેટલા કેટલી ધીરજથી અંદર પ્રવૃત્તિ કરે કે આ જ્ઞાન, આ જ્ઞાનમાં જ્ઞાનની સાથે સાથે જે વિકલ્પનો ઉત્થાન એ આકુળતારૂપ ભાવ છે એનો નકાર ના આવે ત્યાં સુધી એને એની એમાં રસ છે, રસ છે ત્યાં સુધી એ છૂટે નહીં, ચીકણી ચીજ છે. રાગ છે તે ચીકણો છે, જ્યાં સુધી એની ચીખાશ લુખાશને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ છૂટે નહીં. એટલું અંદરમાં ધીરો થઈને કામ કરે અને ઉગ્રતામાં પુરુષાર્થ લાવીને કામ કરે એમ. એટલે શું છે કે અસ્થિ આ તો રાગ છે, નાસ્તિનું પદ છે અને અસ્થિનું પદ પોતાનો શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્માની મહિમામાં ઉગ્રતા આવે, ઉગ્રતા આવે, ઘૂંટાય 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 ઘૂંટાઈને એવું ઘૂંટાય, અને આ બાજુ રાગના નિષેધમાં એટલો જાય, એમ એક સાથે એક જ સાથે એક જ સમયમાં બે કાર્ય થતા જાય, તો એને નિર્વિકલ્પ સમ્યક દર્શનનો અનંત ભવના છેદક સમ્યક દર્શનની પ્રાપ્તિનો પ્રસંગ આવ્યા વિના, પણ એવું અંતરંગમાં કાર્ય કરે નહીં તો અંતરમાં જઈ શકતો નથી, અને બહાર ને બહાર કાર્ય કરે ને ક્રિયા કરે ને રાગ કરે, એ તો એ અટકવાના સ્થાન છે, એમાં ક્યાંય આત્માનો પત્તો લાગે એવું નથી. એ પણ બહુ મુદ્દાની વાત 168 ના બોલમાં કરી છે.
એનો ઉપાય એ છે, એ બીજા પદમાં છે, કે તુચ્છતાના અને પામરતાના સંસ્કાર છૂટ્યા વિના મહિમાવંત પ્રભુની મોટાઈ લાગશે નહીં. એટલે હું જ્યાં ઉભો છું, જ્યાં તારા પરિણામ દીનપણે પરિણમે છે, લાચારીપણે પરિણમે છે, એને છોડવા માટે તારા વર્તમાન અનુભવને તું જો, એને તપાસ, એને જો, અને જ્ઞાનમાં એને ટાળવાના પ્રયોજનથી અવલોકતા, જોતા, તપાસતા એ પરિણામનો રસ મંદ થયા વિના રહેતો નથી. પરિણામ વિષયક સિદ્ધાંતમાં તેમાં પણ ખાસ કરીને વિકારી વિભાવરૂપ પરિણામ સંબંધ પરિણામના વિષયમાં એવો સિદ્ધાંત છે કે જેને વિભાવથી દૂર થવું હોય, જેને વિભાવ મટાડવો હોય, જેને વિકાર ટાળવો હોય, તે જો એ પરિણામ થવા